એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે સૌનું. આજે આપણે યુલા બિસના પુસ્તક ઓન ઇમ્યુનિટી એન્ડ ઇનોક્યુલેશન પર એમ કે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ એક એવું પુસ્તક છે જે આપણને રોગ પ્રતિકારક શક્તિ, રસીકરણ અને આ બધા વિષયો સાથે જોડાયેલા આપણા ઊંડા ડર અને માન્યતાઓ પર નવેસરથી વિચારવા પ્રેરે છે.
ખરેખર, અને મને લાગે છે કે આજના સમયમાં આ ચર્ચા ખૂબ જ મહત્વની છે. આપણે સતત પેલું સ્વાસ્થ્ય, વ્યક્તિગત પસંદગી અને સામુદાયિક જવાબદારી વચ્ચેનું જે તણાવ છે તે અનુભવીએ છીએ, નહીં?
બરાબર.
આ પુસ્તક કોઈ સીધો જવાબ નથી આપતું, પણ હા, આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટેના એમ કહીએ કે સાધનો જરૂર પૂરા પાડે છે.
સાચી વાત. તો આપણી આજની ચર્ચાનો હેતુ એ જ છે કે યુલા બિસના વિચારો થકી રસીકરણ અને રોગ પ્રતિકારક શક્તિના આ જટિલ મુદ્દાને આપણે વધુ સારી રીતે સમજી શકીએ. ચાલો ને શરૂઆત કરીએ લેખિકાના પરિચયથી. કોણ છે આ યુલા બિસ, અને મતલબ એમનો દૃષ્ટિકોણ શા માટે આટલો અનન્ય છે?
જો, યુલા બિસ કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિક નથી, એ ખાસ વાત છે. તે એક જાણીતા નિબંધકાર છે, લેખિકા છે અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ છે. તેમની ખરી તાકાત એમ કહી શકીએ કે ભાષા અને વિચારોને ગૂંથવામાં રહેલી છે.
અચ્છા.
એમણે નોન ફિક્શન લેખનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને એમના અગાઉના પુસ્તક માટે તો પ્રતિષ્ઠિત નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ પણ જીત્યો છે.
અને જે વાત મને લાગે છે કે તેમને ખાસ બનાવે છે તે એ છે કે આ પુસ્તક તેમના અંગત અનુભવમાંથી જન્મ્યું છે, ખરું?
બિલકુલ.
જ્યારે તે પહેલી વાર માતા બન્યા ત્યારે પોતાના બાળકને રસી અપાવવા અંગે એમના મનમાં પણ પેલી શંકાઓ અને ડર હતા જે, ખબર છે ને, ઘણા શિક્ષિત શહેરી માતા પિતા અનુભવે છે.
હા, એ જ. તે પોતે એ જ વર્ગનો હિસ્સો છે જ્યાં રસી અંગેની ચિંતાઓ કદાચ થોડી વધુ જોવા મળે છે. એટલે તે આ ડરને સહાનુભૂતિથી જુએ છે, એને એમ જ ઉડાવી નથી દેતા. પણ સાથે જ એક સંશોધક તરીકે તે આ ડરના મૂળ સુધી જાય છે. ઇતિહાસ, સાહિત્ય, પૌરાણિક કથાઓ અને આપણી રોજબરોજની ભાષાનો જે ઉપયોગ છે ને, એના દ્વારા તે જાણે લાગણી અને તર્ક વચ્ચે, વ્યક્તિગત ચિંતા અને જાહેર આરોગ્યના સિદ્ધાંતો વચ્ચે એક પુલ બનાવવાનો પ્રયાસ કરે છે.
આ તો રસપ્રદ વાત છે. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, જો આમ એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
મુખ્ય વિચાર તો એ છે કે રોગ પ્રતિકારક શક્તિ એ ફક્ત આપણી અંગત મિલકત નથી, પણ એ એક સામુદાયિક જવાબદારી અને વાસ્તવિકતા છે. આપણું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે, ભલે આપણે તે સ્વીકારીએ કે નહીં. લેખિકા આ જ વિચારને અલગ અલગ પાસાઓથી તપાસે છે.
ઓકે, એટલે કે રસી લેવી કે ન લેવી એ માત્ર મારી પસંદગી નથી એમ, પણ એની અસર આખા સમાજ પર અને ખાસ કરીને જે સૌથી નબળા લોકો છે એમના પર પડે છે. આ જ મુદ્દો પુસ્તકના કેન્દ્રમાં છે, બરાબર ને?
હા, બિલકુલ. પુસ્તક એ તણાવને ઉજાગર કરે છે, જે પેલો ડર, ખોટી માહિતી અને મારું શરીર મારો અધિકાર જેવી વ્યક્તિગત સ્વાયત્તાની ભાવના એ ઊભો થાય છે. લેખિકા પૂછે છે કે આપણે આ તણાવને કેવી રીતે સમજી શકીએ અને વધુ જવાબદારીપૂર્વક નિર્ણયો કેવી રીતે લઈ શકીએ.
આ સમજવા માટે લેખિકા આપણને આપણે રોગપ્રતિકારક શક્તિ વિશે કેવી રીતે વિચારીએ છીએ તે તપાસવાનું કહે છે. એમણે પેલા રૂપકોની વાત કરી છે, મેટાફોર્સ, ખરું?
હા, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. બિસ કહે છે કે આપણી સમજ મોટાભાગે રૂપકો પર જ આધારિત હોય છે, અને સૌથી પ્રચલિત રૂપક છે શરીરને એક કિલ્લા તરીકે જોવાનું, કેસલ.
હા, કિલ્લો.
રોગ એ બહારથી આવતો દુશ્મન છે, અને આપણી રોગ પ્રતિકારક શક્તિ એ જાણે આપણું સૈન્ય છે જે એની સામે લડે છે.
આ તો આપણે સાંભળતા જોઈએ છે, ફાઇટિંગ ધ ફ્લૂ, બૂસ્ટિંગ ઇમ્યુનિટી વગેરે. પણ આમાં સમસ્યા શું છે? મતલબ આવું વિચારવામાં શું વાંધો?
સમસ્યા એ છે કે આ યુદ્ધનું રૂપક આપણને સતત ભય અને સંઘર્ષની સ્થિતિમાં રાખે છે. એ શરીરને એક બંધ, સ્વતંત્ર એકમ તરીકે જુએ છે જેને બહારની દુનિયાથી સતત બચાવવાનું છે. અને બીજું એક શક્તિશાળી રૂપક છે શુદ્ધતાનું, પ્યોરિટી.
શુદ્ધતા.
આપણે ઈચ્છીએ છીએ કે આપણું શરીર અને ખાસ કરીને આપણા બાળકોનું શરીર શુદ્ધ અને કુદરતી રહે.
અને આ શુદ્ધતાના વિચારને કારણે જ કદાચ રસી એક દૂષણ જેવી લાગે છે, કન્ટામિનેશન. કોઈ બહારની બિનકુદરતી વસ્તુ જે શરીરની પેલી શુદ્ધતાને ભ્રષ્ટ કરે છે, એમ.
બરાબર. લેખિકા આ ડરને સમજાવવા બ્રેમ સ્ટોકરની ક્લાસિક નવલકથા ડ્રેક્યુલાનું ઉદાહરણ પણ આપે છે.
અચ્છા, ડ્રેક્યુલા?
હા, ડ્રેક્યુલા કોણ છે? એ બહારથી આવેલો ચેપ છે જે શુદ્ધ લોહીને ભ્રષ્ટ કરે છે. આ દર્શાવે છે કે દૂષણનો ભય આપણી સંસ્કૃતિમાં કેટલો ઊંડો છે અને તે રસી અંગેના ડરને કેવી રીતે પોષી શકે છે. લેખિકા એટલે જ કહે છે, આપણે આપણા શરીરમાં એકલા નથી. આપણું શરીર સતત બહારની દુનિયા સાથે પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની આપલે કરતું રહે છે.
તો જો કિલ્લો અને શુદ્ધતા જેવા રૂપકો બહુ યોગ્ય નથી, તો પછી સારો વિકલ્પ શું હોઈ શકે? લેખિકા કંઈ સૂચવે છે?
હા, લેખિકા એક બહુ સુંદર વિકલ્પ સૂચવે છે. શરીરને બગીચા તરીકે જોવાનું, ગાર્ડન.
બગીચો?
હા, બગીચો કેવો હોય? જીવંત હોય, પર્યાવરણ સાથે સતત સંપર્કમાં હોય. એને માવજતની જરૂર પડે, એ બંધિયાર નથી હોતો. આપણું શરીર પણ એક ઇકોસિસ્ટમ જેવું છે જેમાં અસંખ્ય જીવાણુઓ સાથે આપણે સહ અસ્તિત્વ ધરાવીએ છીએ.
આ તો સાવ અલગ જ દ્રષ્ટિકોણ છે. તો આ બગીચાના રૂપકથી રસીકરણનો અર્થ કેવી રીતે બદલાય છે?
જો શરીર બગીચો હોય તો રસી એ કોઈ બહારનો હુમલો નથી, પણ એ જાણે બગીચાની માવજત જેવી ક્રિયા છે. તે શરીરને, આપણી આંતરિક ઇકોસિસ્ટમને, ભવિષ્યના વાસ્તવિક રોગો સામે લડતા શીખવવાની એક નિયંત્રિત, એમ કે બુદ્ધિશાળી રીત છે.
એટલે યુદ્ધ નહીં પણ શિક્ષણ જેવું.
હા, બરાબર. યુદ્ધ નહીં પણ શિક્ષણ. જેમ આપણે બગીચામાં સારા છોડ વાવીએ અને નકામા ઘાસને નિયંત્રિત કરીએ, એ જ રીતે રસી શરીરને સુરક્ષિત રીતે તૈયાર કરે છે.
અને આ બગીચાની માવજત પછી સામૂહિક રીતે થાય. અહીં પેલો હર્ડ ઇમ્યુનિટીનો વિચાર આવે છે, પણ આપે કહ્યું એમ લેખિકા એને અલગ રીતે જુએ છે.
હા, લેખિકાને હર્ડ ઇમ્યુનિટી શબ્દ બહુ પસંદ નથી, કારણ કે હર્ડ એટલે ટોળું, જે આપણને જાણે પશુઓની હરોળમાં મૂકી દે. તે સામુદાયિક રોગ પ્રતિકારક શક્તિ એટલે કે કમ્યુનિટી ઇમ્યુનિટી શબ્દ પ્રયોગ પર ભાર મૂકે છે. જ્યારે સમાજના મોટા ભાગના લોકો રસી લે છે ત્યારે રોગચાળો ફેલાતો અટકે છે. અને આનાથી ફક્ત રસી લેનાર જ નહીં,
પણ જેઓ નથી લઈ શકતા એ પણ.
હા, જેઓ રસી લઈ શકતા નથી, જેમ કે નવજાત શિશુ, ગંભીર બીમાર લોકો, વૃદ્ધો, એમને પણ આપોઆપ સુરક્ષા મળે છે.
આ તો જાણે એક સહિયારી સંપત્તિ જેવું થયું, જેમ કે સ્વચ્છ હવા કે પાણી. આપણે બધા એમાં યોગદાન આપીએ અને બધા તેનો લાભ ઉઠાવીએ. ભારતમાં પોલિયો નાબૂદી આનું જ્વલંત ઉદાહરણ ગણી શકાય ને?
ચોક્કસપણે. પોલિયો નાબૂદી ત્યારે જ શક્ય બની જ્યારે કરોડો લોકોએ આ સામૂહિક પ્રયાસમાં ભાગ લીધો. તે બતાવે છે કે રોગ પ્રતિકારક શક્તિ એક સહિયારી જગ્યા છે, એક બગીચો જેની આપણે સાથે મળીને માવજત કરીએ છીએ. તેથી રસી ન લેવાનો નિર્ણય માત્ર વ્યક્તિગત નથી રહેતો, એ આ સહિયારા બગીચાની માવજતમાંથી જાણે પીછેહટ કરવા જેવું બની જાય છે.
લેખિકા એ મુદ્દા પર પણ ધ્યાન દોરે છે કે રસી અંગેની શંકા ઘણીવાર શિક્ષિત અને આર્થિક રીતે સદ્ધર વર્ગમાં વધુ જોવા મળે છે. આ મુદ્દો થોડો આમ સંવેદનશીલ છે. શું તે એવું કહેવા માગે છે કે આ શંકાઓ પાયાવિહોણી છે?
ના, એવું નહીં. તે શંકાઓને સમજે છે. તે સ્વીકારે છે કે ફાર્મા ઉદ્યોગ અને સરકાર પર અવિશ્વાસ રાખવાના કારણો હોઈ શકે છે. ઇતિહાસમાં ભૂલો થઈ છે, વાત સાચી, પણ તે દલીલ કરે છે કે આ વાજબી અવિશ્વાસ ઘણીવાર ખોટી દિશામાં વાળવામાં આવ્યો છે, એટલે કે રસીકરણ જેવી જાહેર આરોગ્યની મોટી સફળતા સામે.
અચ્છા.
અને ઘણીવાર રસી ટાળવાનો વિકલ્પ એવા લોકો પાસે જ હોય છે જેઓ બીજાઓના રસીકરણ થકી મળતી સામૂહિક સુરક્ષા પર, એમ કહીએ કે આધાર રાખી શકે છે. આ એક પ્રકારનો વિશેષાધિકાર બની જાય છે, પ્રિવિલેજ.
એટલે કે જે સમાજમાં મોટાભાગના લોકો રસી લેતા હોય ત્યાં રસી ન લેનાર વ્યક્તિ પ્રમાણમાં સુરક્ષિત રહે છે, પણ.
હા, પણ જો ઘણા લોકો આવું વિચારે તો.
તો પેલી સામૂહિક સુરક્ષા તૂટી જાય છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. મને લાગે છે કે લેખિકા કહે છે તેમ રસીકરણનો ઇનકાર એ પરસ્પરાવલંબનનો ઇનકાર છે. આપણે એકબીજા પર આધારિત છીએ એ હકીકતને નકારવા જેવું છે.
બરાબર કહ્યું. તે માત્ર તબીબી નિર્ણય નથી રહેતો, પણ એક નૈતિક અને સામાજિક પસંદગી બની જાય છે. પુસ્તક આપણને એ પણ યાદ અપાવે છે કે આપણે જોખમનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ. ઘણીવાર આપણે પેલી અત્યંત દુર્લભ આડઅસરોના ડરથી ખૂબ પ્રભાવિત થઈ જઈએ છીએ.
હા, સાચી વાત છે.
જ્યારે ઓરી કે પોલિયો જેવા રોગોના વાસ્તવિક અને ગંભીર જોખમને કદાચ ઓછો આંકીએ છીએ અને પેલી ઓનલાઈન ખોટી માહિતી અને અફવાઓ
એ તો આ ડરને વધુ વેગ આપે છે.
બિલકુલ.
હા, ઘણીવાર નાની પણ તરત દેખાતી આડઅસરનો ડર પેલી મોટી પણ દૂરની બીમારીના જોખમ કરતાં વધુ લાગે છે. આ માનવ મનોવિજ્ઞાન છે કદાચ. તો આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ લઈ શકીએ જે આપણા રોજિંદા જીવનમાં કદાચ ઉપયોગી થાય?
પહેલો અને સૌથી અગત્યનો સંદેશ તો એ જ છે જે આપણે વારંવાર કહ્યો, રોગ પ્રતિકારક શક્તિ સામુદાયિક છે. આપણું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આ પાયાની વાત છે. બીજું, આપણા નિર્ણયો ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત એનો એક નૈતિક પરિમાણ હોય છે. આપણી પસંદગીઓની અસર બીજા પર પડે છે અને તેના વિશે વિચારવું એ આપણી જવાબદારી છે.
ત્રીજું, પેલી ભાષા અને રૂપકોની શક્તિ. શુદ્ધ, કુદરતી, દૂષણ, યુદ્ધ જેવા શબ્દો આપણી વિચારસરણીને કેવી રીતે ઘડે છે. હા, એના પ્રત્યે સજાગ રહેવું અને વધુ સચોટ ભાષા શોધવી જરૂરી છે. પેલું બગીચા જેવું રૂપક કદાચ વધુ સહકારભર્યો દૃષ્ટિકોણ આપી શકે.
ચોક્કસ. ચોથું, જોખમની સમજને તર્ક અને પુરાવા પર આધારિત બનાવવાનો પ્રયાસ કરવો. ડર સ્વાભાવિક છે, પણ એને માહિતી અને વિવેક બુદ્ધિથી ચકાસવો જરૂરી છે.
બરાબર.
અને પાંચમું, વિશ્વાસનું મહત્ત્વ. રસીકરણ જેવી જાહેર આરોગ્યની પહેલ વિજ્ઞાનમાં, સંસ્થાઓમાં અને એકબીજામાં વિશ્વાસ પર ટકેલી છે. આ વિશ્વાસ જાળવવો અને જરૂર પડે તો પુનઃસ્થાપિત કરવો એ સહિયારી જવાબદારી છે. લેખિકા કહે છે તેમ, રસીકરણ એ ભવિષ્યમાં, વિજ્ઞાનમાં અને એકબીજામાં વિશ્વાસ મૂકવાનું કાર્ય છે.
આ બધા વિચારોને વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? દાખલા તરીકે, જ્યારે આપણને પેલું વોટ્સએપ પર કોઈ સ્વાસ્થ્ય સંબંધિત દાવો મળે ત્યારે.
હા, એ બહુ સારો પ્રશ્ન છે. ત્યારે આ પુસ્તક આપણને શીખવે છે કે એકદમ ભાવનાત્મક પ્રતિક્રિયા આપતા પહેલાં થોભી જવો. માહિતીનો સ્ત્રોત કોણ છે એ ચકાસો. શું તે કોઈ ડર કે પૂર્વગ્રહ પર આધારિત છે? શું એમાં પેલું યુદ્ધ કે દૂષણ જેવા રૂપકોનો ઉપયોગ થયો છે?
પુરાવા શું કહે છે?
બરાબર, પુરાવા શું કહે છે? થોડી શંકા અને વિવેચનાત્મક વિચારસરણી કેળવવી જરૂરી છે એમ કહી શકીએ.
અને વાલીઓ માટે પણ આ ઉપયોગી થઈ શકે. પોતાના બાળકની ચિંતા તો સ્વાભાવિક જ હોય, પણ આ પુસ્તક યાદ અપાવે છે કે એ નિર્ણયની અસર સમાજના અન્ય બાળકો પર પણ પડશે. શું મારા બાળક માટે શ્રેષ્ઠ અને સમાજ માટે શ્રેષ્ઠ વચ્ચે કોઈક સંવાદ શક્ય છે? એ વિચારવા જેવું છે.
અને નાગરિક તરીકે પણ આ પુસ્તક આપણને કોઈપણ સામુદાયિક મુદ્દા વિશે વિચારવા પ્રેરે છે, પછી તે સ્વાસ્થ્ય હોય, પર્યાવરણ હોય કે બીજું કંઈ. પેલી વ્યક્તિગત સ્વતંત્રતા અને સામૂહિક જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું, આ એક સતત ચાલતી ચર્ચા છે.
અને છેલ્લે, મને લાગે છે કે આ પુસ્તક આપણને વિવાદાસ્પદ મુદ્દાઓ પર વધુ સારી રીતે વાતચીત કરતા પણ શીખવી શકે છે. જે લોકો રસી અંગે શંકા ધરાવે છે તેમના ડરને સમજવાનો પ્રયત્ન કરવો, તેમને ફક્ત ખોટા ઠરવવાને બદલે તેમની ચિંતાના મૂળ સુધી જવું, કદાચ આ અભિગ્રમ વધુ રચનાત્મક સંવાદ તરફ દોરી શકે.
છે કે આપણે જૈવિક રીતે કેટલા એકબીજા સાથે જોડાયેલા છીએ. આ પરસ્પરાવલંબન એ માત્ર કોઈ ફિલોસોફિકલ વિચાર નથી, પણ એક વૈજ્ઞાનિક વાસ્તવિકતા છે, ખાસ કરીને જ્યારે રોગ પ્રતિકારક શક્તિની વાત આવે છે.
મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે પેલી ભાષા અને રૂપકોની શક્તિ છે. આપણે કેવી રીતે વિચારીએ છીએ અને નિર્ણયો લઈએ છીએ તેના પર શબ્દોનો કેટલો પ્રભાવ છે તે ખરેખર સમજાયું. અને પેલું બગીચાનું રૂપક મને ખરેખર ગમ્યું. તે સહકાર, માવજત અને જીવંતતાનો ભાવ આપે છે જે પેલા કિલ્લાના ભય અને સંઘર્ષ કરતાં ઘણો અલગ છે. તે યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય એ સતત કાળજી માંગતી પ્રક્રિયા છે.
અને હા, આ પુસ્તક ભવિષ્ય માટે પણ એક પ્રશ્ન મૂકી જાય છે ને. જેમ જેમ નવી તબીબી ટેકનોલોજી આવશે, તેમ આપણે વ્યક્તિગત અને સામુદાયિક વચ્ચેના આ નાજુક સંબંધને કેવી રીતે નિભાવીશું એ વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.